અને મધુભાઈ એટલું સમજાવે છે, કઈ હવે પ્રશ્ન કઈ હોય તો કહો, બાકી આમને જ આપણે ગાથાઓ જ લેતા જાઓ. કેમ ભોગ દ્રષ્ટિ એટલે શું? રેખા મેં ચાલો ગાથામાં જ ચાલો, પહેલા પેરેગ્રાફમાં જ ઓગ દ્રષ્ટિ એટલે શું, એના મૂળભૂત તત્વ સમજી લેવાના, આખું વર્ણન ઉપર નહીં જવાનું. આપ્યું છે અંદર કઈ લખ્યું છે, એને સંસાર તરફ દ્રષ્ટિ છે, પછી ભવના સુખનો આનંદ છે, એ પ્રાપ્તિ માટેનું લક્ષ્ય છે, અને એને જ સાર સમજે છે, અને એ જ તરફ એનો પુરુષાર્થ છે. આ ઓગ દ્રષ્ટિ છે. એટલે ભવાભિનંદીપણું જેનામાં છે, તો ક્યારે કહેવાય કે જ્યાં આત્મા જેવી કોઈ ચીજ એનું અસ્તિત્વ ત્યાં છે નહીં. સેના ઉપર આખું છે? જીવ સેમાં છે? સંસારમાં જ છે. સંસારના સુખો તરફ જ એને આનંદ છે, એ પ્રાપ્ત કરવાનું એનું લક્ષ છે, અને સંસાર અસાર છે છતાં એને સાર સમજીને એ પ્રયત્ન કર્યા કરે છે. શું કરે છે? આ સંસારના પ્રસંગ અને પ્રકાર બદલવાના. સંસારના પ્રસંગ અને પ્રકાર બદલવાના, સંબંધ અને સંયોગો બદલવાના. એને એમ લાગે કે હજી જે કંઈ છે એને હજી વધારે આપણે ઠીક કરીએ એટલે પૂરું થઈ જશે. બસ આમ અનંતો કાળ ગયો. એ કાળમાંથી જ્ઞાની કહે છે કે યુ ટર્ન આવી ગયો, એટલે યોગ દ્રષ્ટિ. ઓગ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિ એ શું છે? યુ ટર્ન એટલે શું? જે જતા છતાં એનાથી વિપરીત દિશામાં જવું, ઉત્તરમાં જતો હોય દક્ષિણમાં જાય યુ ટર્ન કહેવાય, પશ્ચિમમાં જતો અહીંયાથી પૂર્વમાં આવે, આ યુ ટર્ન થયો. આ યુ ટર્ન થયો એનું કારણ શું? તથા ભવ્યતાનો પરિપાક. આ જે કેટલીક વસ્તુ પાંચ સમવાયની અંદર કહો જો, આ કયું સમવાય? નિયતિ. નિયતિ નિયતિ. હવે એનું ક્યાંય વર્ણન શાસ્ત્રમાં કે કોઈ એનું એ પ્રારબ્ધ બાંધેલા કર્મનો ઉદયમાં આવે? અહીંયા કોઈ નિયતિ, કોઈ વિશ્વનો ક્રમ, કોઈ જીવની જેવી યોગ્યતા, જે એમને કીધું ને કે કાંઈ કરતો નથી તો એ આગળ વધે છે, પણ આગળ વધે છે એમાં કરતો નથી એવું નથી, પણ સૂક્ષ્મતા એટલી છે કે હજી આપણું જ્ઞાન એટલું બધું મૂઢ છે કે આપણે લક્ષમાં નથી આવતું. જીવ જ્ઞાન સ્વભાવે કે નહીં? નિગોદમાં જ્ઞાનવાળો કે નહીં? તો એ સ્ફૂર્ણ થયા જ કરે છે ક્યારેક ક્યારેક. એને આપણને એમ છે કોક મળે, કોક કીએ, એ વાંચે, કંઈક કરે, પાણા ભાંગે, પથરા ભાંગે, ઉપર ચડે, કંઈ કંઈક કર્યું એમ. અરે એને જ્ઞાન તો એનું અનંતમો ભાગે, પણ જ્ઞાન તો એનું છે જ. અને જીવના આઠ પ્રદેશો તો કેવા છે? ખુલ્લા, અતિશુદ્ધ, કેવળ જ્ઞાની જેવા શુદ્ધ આત્માના. આ આઠ પ્રદેશમાં રહેલું જ્ઞાન અવરાયું એ એને સતત પ્રેરણા કર્યા કરે છે. તો સ્વભાવ શું જીવનો? સ્વભાવ ઉર્ધ્વગતિનો, અને છતાં થતો નથી. પણ એનો સ્વભાવ શું? પ્રત્યેક જીવ સ્વભાવતઃ ક્યાં જવા પ્રયત્ન કરે? ઉર્ધ્વતા તરફ. ભવ્ય જીવ એ મોક્ષ તરફ એનો પ્રયત્ન હોય. પણ સૂક્ષ્મતા એટલી બધી છે કે આ કોઈ પ્રયત્નના આપણે જે બધા મંડાણ કરીને બેઠા છીએ ને એવા અહીંયા કંઈ હોય નહીં. એટલે જ્ઞાની કહે છે કે એવી કોઈ તથા ભવ્યતા છે. તથા ભવ્યતાનું આગળ આવી ગયો પાના નંબર 6 માં જુઓ જોઈએ. પાના નંબર 6 માં પેરેગ્રાફ બીજો વાંચો રેખાબેન. મળ્યું કઈ કે નથી મળ્યું? જે જીવોને પાના નંબર 6 પેરેગ્રાફ બીજો ઉપરથી ઉભગી ગયું છે. કઈ કારણે એને ગમે તેમ પણ અંદર અસુખ થઈ ગયું. બોલું જ્ઞાન સ્વભાવ ક્યાંક પ્રબળ થયો, તરતમ્યતા થાય તો ક્યાંક એને સંસારમાં હોવા છતાં શાંતિનો અનુભવ, એ મળતા સુખમાં પણ એ જોડાય નહીં, એનાથી એને બંધનરૂપ લાગવાની શરૂઆત થઈ. કંઈક અંશે ઉભગી ગયો, બધું સારું છે છતાં અંદરથી કંઈક એને સમાધાન નથી. પણ તમને કઈ વાતનું દુઃખ છે એમ તો કયો. આપણે કહીએ ઘણી વાર, વડીલોને પણ કહીએ કે આ તમે આમ રહ્યો પણ તમને કઈ વાતનું દુઃખ છે, કયો હેલાવી દે, કેમ કે આપણી પાસે પૈસા છે. એટલે આપણે પૂછીએ ને કે તમારી તકલીફ હોય કહી દો, બધું હાજર કરી દઈએ. પણ ઓલા અંદરથી કહી શકતા નથી, પણ કે છે બધું છે ને એ જ દુઃખ છે. કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. શું આડું આવે છે સમજ નથી, બોધ નથી. બોધનો અભાવ છે. બોધનો તો વેદન છે કે નહીં? આ બધું આપણે હવે સમજીએ છીએ તો જરા આપણે બધું સમજો કે વેદન છે, બોધ નથી તો શું કહીએ? છતાં વેદન છે. અને એ વેદન કોઈ રીતે કંઈક એવું વધારે થતું જાય, આ મિથ્યાત્વ મંદ થવામાં એને આ બધા કારણોમાં એક આંતરિક કારણ છે કે એની ભવ્યતા હવે પાકતી જાય છે. એ જાજો સમય હવે આમાં રહી શકે એમ નથી. અહીંયા સમયની દ્રષ્ટિ એટલે 2-4 કલાક કે 2-5 વર્ષની વાત ન કરવી, આ અનંતકાળની અને અનંતયુગની વાત ચાલે છે. એટલે આ નિગોદમાં રહેલો જીવ જો ભવ્ય હોય તો આ જાજો સમય ત્યાં હવે એ ન રહે. એ ભવાભિનંદી હોય, અનેક પ્રકારના ભવ અને સંસારના સુખ પ્રાપ્ત કરવા છતાં હવે અહીંયા કંઈક ગમે તેમ પણ અહીંયા એનું મૂંઝવણ શરૂ થઈ છે. શું વાત આવી પહેલી? મૂંઝન, અનંતકાળનું મૂંઝન છે. એને અહીંયા મુમુક્ષુતા કહે છે. મુમુક્ષુતા એટલે મૂંઝવણમાંથી છૂટવું છે, તે બંધનમાંથી છૂટવું છે. તે આ યુટર્ન આવ્યો, એને મિથ્યામાંથી મિત્રામાં આવ્યો. મિથ્યામાં એની ગતિ હતી, યુટર્નને કારણે શું થયું? મિત્રામાં આવ્યો. જળમાંથી જીવમાં આવ્યો. જળમાંથી અત્યાર સુધી કઈ તરફ દોડતો હતો? જળ, ભૌતિક પદાર્થો, જળ પદાર્થો, જળમાંથી મળતું સુખ, જળમાંથી મળતી અનુકૂળતા, આ બધી સામગ્રી તરફ એનો ખૂબ પ્રેમ, એ મેળવવા માટેના ખૂબ પ્રયત્ન, એ બદલવા માટેના ખૂબ પ્રયત્ન, એ સુધારવા માટેના ખૂબ પ્રયત્ન. એમાંથી એને હવે પ્રેમ કેના તરફ આવ્યો? જીવ તરફ. તો યુટર્ન શું થયો? તો મિથ્યામાંથી મિત્રામાં આવ્યો, જળમાંથી જીવ ઉપર આવ્યો. તો આવી યોગ દ્રષ્ટિ શું થઈ? ફરી પાના નંબર 20 ઉપર યોગેશભાઈ, હા પછી નીચે આપ્યું છે ને યોગ દ્રષ્ટિ એટલે શું? શું થયું હવે? ઈ એમનેમ ચાલતો ચાલતો હવે એ ચાલવામાં એને કઈ દ્રષ્ટિ આવી ગઈ? મુક્તિના માર્ગની. મુક્તિનો માર્ગ એટલે બંધનમાંથી છૂટવું. બધું જ કરતા કરતા એને એક વસ્તુ છે કે બંધનમાંથી છૂટવું છે. કૃપાળુદેવે લખ્યું કે જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવી શકતો નથી. પછી નિયમ આપ્યો કે દીનબંધુની વ્યવસ્થા જેવી છે, કૃપા જેવી છે કે જે છૂટવાનો ઈચ્છું છે તે બંધાતો નથી ને બંધાવવાના કામીને છોડતો નથી. આ વિશ્વની વ્યવસ્થા છે, આ બધું નિયતિ ઉપર છે. સૃષ્ટિનું આખું મંડાણ એના જે અમુક શાશ્વત ગુપ્ત રહસ્ય બધા આ છે. જીવને મૂંઝન થાય તો અંદર એને મૂંઝન છે એટલે એ હવે એમાંથી ગમે તેમ કરીને પણ બહાર નીકળવા પ્રયત્ન કરે છે. પણ ગતાગમ નથી, સમજ નથી, બોધ નથી, બોધ નથી. આંતરિક કારણ ઉભું થઈ ગયું પેલા, તથા ભવ્યતવ્યતાનો પરિપાક એટલે પ્રાપ્ત થયેલા સુખો તરફ એ ઉભગી ગયો, આપણે કહીને અવખે પડી ગયો. હવે એને અંદરથી ગમતું એમાં કંઈ ખામી આવી જાય એવું નથી. ભાઈ તમને શું વાંધો આવ્યો? તો કભી ગમતું નથી. ઘરમાં ટીવી લાવ્યા હતા ત્યારે બહુ ગમતું હતું, હવે ટીવીમાં કોઈ દોષ નથી. પણ બોધ બદલાઈ જાય તો પારકી પંચાયતમાં કઈ વાંધો નથી. હજી બે પાડોશી વધે એવા છે, ચાર ચંદરબા ચડે એવા છે, પણ હવે ગમતું નથી. કોઈ આવે ને આવી લપકા, આપણે એમ છે કે આ લપ્યું, આપણે કાંઈ કામ નથી, કાંઈ આવી નહીં. ગામની માનશે આનું આમ આનું આમ, આને આમ કર્યું આને આમ કર્યું, નિંદા કુછલી આઘી પાછી. હવે આ જીવને પેલા ગમતું હતું તો પેલા કેમ કઈ દેખાતા નથી, બહુ કામ માર્યો છો હમણાં આવો ને, શું કામ કે એ આવે એટલે દુનિયાભરના સમાચાર મળી. હવે જીવને બોધ થયો છે અથવા મૂંઝવણ થઈ છે એટલે ગમતું નથી. તો અહીંયા જીવ એવી સ્થિતિમાં આવે છે, મૂંઝવણ એટલે શું? સહી શકાય નહીં અને કહી શકાય નહીં, અંદરથી સહન પણ થતું નથી અને કોઈને કહી શકાતું નથી. આવી સ્થિતિમાંથી એને બાહ્ય કારણ મળે છે. પહેલું બાહ્ય કારણ કયું મળે છે? બાહ્ય કારણ આપ્યા છે ને સદગુરુ, જે છે બાહ્ય કારણમાં સદગુરુનો યોગ, સત્સંગ અને અનુકૂળ ભાવની પ્રાપ્તિ. આ અનુકૂળ ભાવની અંદર આવતા આવતા આ મનુષ્યના ભાવમાં આવી ગયો. નિગોદની યાત્રાથી યાત્રા એની શરૂ થઈ ગઈ, એમાં અનેક ભાવ કર્યા. એ ભાવ કરતા કરતા એક ભાવ એવો આવી ગયો કે છૂટવું છે, છૂટી જા. જો મૂંઝવણ સાચી હોય તો, જો ભવાભી નંદુ ન હોય તો નોય વાલું. હવે બાનાબાજી કરીશ, જો ખરેખર તારે છૂટવું છે, જો આ કેવું કામ બને છે. નિયતિનો ક્રમ જુઓ, પાંચ સમવાયમાં આપેલું સમવાય જુઓ. નિગોદમાંથી નિકૃષ્ટમાં નિકૃષ્ટ ભવ નિગોદ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભવ મનુષ્ય. ખ્યાલ આવે છે? 84 લાખ જે પ્રકાર કીધા છે જ્ઞાનીઓએ, એમાં નિકૃષ્ટમાં નિકૃષ્ટ નિગોદ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મનુષ્ય. હવે એમાં આ ભાવમાં આવી ગયું કે જેમાં વાચા સહિત વિચાર શક્તિ એને મળી ગઈ. અને એ સેના કારણે મળી ગઈ? તો આવું કઈ ને કઈ કઈ ને કઈ એને કર્મ કર્મ જ બાંધતો હતો, પણ શુભ અશુભ શુભ અશુભ કરતા શુભનો સરવાળો વધી ગયો. એટલે કૃપાળુદેવે કહ્યું કે બહુ પુણ્ય કેરા પુણ્ય. પણ સાહેબ આ પુણ્ય કરવા એ અગાઉના ભવમાં કઈ જગ્યાએ દાન દેવા ગયો હતો, કેવા કેવા પ્રકારના તપ કર્યા એણે, કેટલી કેટલી યાત્રા કરી એણે, તો આગળના ભવમાં તો કાંઈ નથી કર્યું. મનુષ્ય ભવ પહેલો જ્યારે થયો હશે, પહેલી વાર એને મનુષ્ય થયો હશે ત્યારે એ બીજી યોનિમાંથી મનુષ્ય થયો કે એમનેમ થયો? બીજીમાંથી જોયે ને તો બીજીમાં શું છે? ધર્મના સાધન. એ નિર્જરાનું આધાર એનું પોતાનું, પણ એના સાધન બાહ્ય જે આપણે વિચારીએ છીએ એમાંથી આપણે પેલા બ્રહ્મમાંથી નીકળી જાય કે એણે શું કર્યું. એટલે જે કંઈ બાહ્ય સાધન નથી કર્યા, આ કામ નિર્જાય એનું પરિણામ છે. એને ભાવ શુભ અશુભમાંથી અંતસ્ફૂર્ણા એ જ્ઞાનના આધાર ઉપર શુભ ભાવ વધારે કહ્યો. આ જે સુખ હતું એની અંદર એની રૂચિ નહોતો લેતો એ, અને એમાંથી એને છૂટવાના ભાવ કર્યા. તો મુક્તિની જિજ્ઞાસા અને આવા ભાવ અને એની અંદર એ જોડાતો નહીં એમ કરતા 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 એ ઉભરી ગયો હતો. એમાં એના ગમે તે પ્રકારનું કયો એની ભવિતવ્યતા અંદરથી જે પાકતી જ ગઈ, પાકતી જ ગઈ. અને એમાંથી એને અનુકૂળ ભાવ મળ્યો, સદગુરુનો યોગ મળ્યો, સત્સંગ મળ્યો. આવા અનેક પ્રકારના કારણો પણ આ તો બાહ્ય કારણ છે. મૂળ કારણ શું થયું? ભવિતવ્યતાનો પરિપાક થયો અને જીવ મિત્રા દ્રષ્ટિમાં આવ્યો. એ મિત્ર દ્રષ્ટિમાં આવ્યો એટલે એને ભલે આ બધા યોગ મળ્યા, બાહ્ય યોગ મળ્યા. શું મળ્યા? સદગુરુનો યોગ, સત્સંગનો યોગ અને આ ભવ જે કાંઈ મળ્યો છે એને કારણે. પણ એનો બોધ, એનું બળ કેટલું? અગ્નિ. અનંત કાળ વાળો જીવ પહેલી વાર આ મનુષ્ય ભવ પામે તો પણ બોધ કેટલો પામે? જ્ઞાની કે છે પહેલી વાર એને કંઈક એને થયું કે આના તરફ મિત્રતા થઈ. હવે એને જીવ નામનો કોઈ પદાર્થની વાત સાંભળી. એને જીવ નામનો કોઈ પદાર્થ કે હું જીવ છું. આ જ્યારે જ્યારથી એને થયું કે હું જીવ છું એટલે એને પોતાના અસ્તિત્વનો ઊંડે ઊંડે પણ આછો બોધ થયો. એ જે એને જ્ઞાન પ્રકાશ થયો એ અલ્પ, અત્યંત અલ્પ, અત્યંત ક્ષણજીવી, પણ અહીંયા એને થયો. આ અંધકાર, નિબિડ અંધકારમાંથી એક પ્રકાશનું કિરણ પ્રાપ્ત થયું. તો આ મિત્રા દ્રષ્ટિની અંદર આવી રીતે જીવ આવે છે. નિયતિ તથા ભવ્યતા એનો પરિપાક. પછી તો જ્ઞાનીઓ બધું બતાવે છે. પછી એકવાર દ્રષ્ટિમાં આવે તો હવે જે ભવિતવ્યતાનો પરિપાક એના અણજાણપણે થઈ ગયો, અનાભોગ કહેવાય એને. કોઈ વિશેષ દિશા સહિતનો પુરુષાર્થ નથી, સમજણ સહિતનો છે નહીં, કોઈ સાધન નથી, અને છતાં થઈ ગયો અને પરિણામ આવી ગયું. તો જ્ઞાની કહે છે કે હવે મોક્ષની તથા ભવ્યતા જાગૃત કર, કે જે તથા ભવ્યતા જાગૃત થાય તો જીવ મોક્ષને પામે. આ તથા ભવ્યતા જાગૃત કરવા માટેના બાકીના બધા ધાર્મિક પુરુષાર્થ મનુષ્ય ભવમાં જે ચાર ચોથા ગુણસ્થાનકથી જે 14મા ગુણસ્થાનક સુધીના છે તે બધા એના બહુ જાગૃતપણાના પુરુષાર્થ છે. હવે તેને આત્મા જાણ્યા શ્રદ્ધાથી કરે છે. અત્યારે જે પહેલી દ્રષ્ટિમાં આવે છે આ જીવ હવે આત્મા તરફ આવે છે તો હવે સંકેત તરફ પ્રયાણ થશે એનું. તો અહીંયા એ જીવને નિયતિના આધાર ઉપર તથા ભવિતવ્યતા, એ તથા ભવિતવ્યતામાં આપણે અનેક વસ્તુનો અહીંયા ભાવ જો પકડીએ તો કોને થાય? આ જળને થઈ કે જીવને થઈ? અને જીવને કેમ થઈ? એમાં એનો ગુણ છે. આત્માની અંદર આ અનંત જ્ઞાન છે, અનંત શક્તિ છે, અનંત વીર્ય છે. અનંત કાળ સુધી એને ભવાભિનંદી પણ આ વિશે કેટલો કાળ ગુમાવ્યો હશે પરિભ્રમણમાં, નિગોદમાં કેટલો કાળ, નિગોદમાંથી બહાર આવે પાછો નિગોદમાં વયો જાય. અને સ્થાવરમાં કેટલો કાળ, પૃથ્વી કાય, વનસ્પતિ કાય, અપકાય, વાયુ કાય, તેવું કાય, એમાં કેટલો કાળ જાય. એ કાળમાંથી જીવ પાછું ત્રસપણું મેળવે, એ ત્રસપણું મળીને પાછો સ્થાવરમાં ચાલ્યો જાય. વ્યવહાર રાશિ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, આ નિગોદમાં ને નિગોદમાં આવે તો અવ્યવહાર રાશિ, એમાંથી કેમાં આવે વ્યવહાર રાશિમાં. કંઈક કરે, કંઈક બહારના સંયોગમાં આવે, એ વ્યવહાર રાશિમાં આવેલો જે પાછો અવ્યવહાર રાશિમાં જાય. આ કાળની કોઈ માપ ગણના થાય નહીં. અનંત અવસર્પિણી અને અનંત ઉત્સર્પિણી કાળ એનો આમાં પસાર. એ કાળની અંદર ઠેબા ખાતો ખાતો, કૂટાતો, અથડાતો, પીટાતો, ટીચાતો, કંઈક એના જ્ઞાન સંસ્કાર જાગૃત થતા જાય છે વેદનને કારણે. વેદન છે, એ વેદન ક્યારેક એને અનુકૂળ થતું ઉભગી જાય છે. એ વેદન એને એના જ્ઞાનને પાછું જોર આપે છે. ઘણું સૂક્ષ્મ છે એનું જ્ઞાન, કાંઈ જ નહીં અત્યારે, અક્ષરના અનંતમાં ભાગનું છે, પણ છતાં જીવો એની શક્તિ મૂળભૂત તત્વ. આપણે કંઈ નાનો તોય હેરાઈનો દાણો, જીભ પર મુખ તતળી ઉઠે, એમ આ જ્ઞાન ગુણ આપણું લક્ષ્ય અહીંયા જવું જોઈએ છે. આ જ્ઞાન ગુણ જાગૃત થાય, કાંઈ નથી હજી તો મિત્રા દ્રષ્ટિમાં તો હજી બોધ મળશે, પણ આવ્યો કેવી રીતે? આવ્યો કેવી રીતે? તો એ બોધ ક્યાં હતો? સ્વયંમાં. મિત્રા દ્રષ્ટિમાં તો સદગુરુનો બોધ થયો, સત્સંગનો થયો, પણ મિત્રા દ્રષ્ટિમાં આવનાર જીવને જે બોધ હતો ત્યાં આવ્યો ને, કે બોધ વિના આવ્યો, બુઢમાં આવ્યો? તો એને જે આ પ્રકારનો ભવ પ્રત્યેનો આવો ઉભગી ગયો એ સુખથી, અને ભવાભિનંદીપણામાંથી બંધન અનુભવ્યું, એને કંઈક મુંજન અનુભવ્યું, એ મુંજન અનુભવનારો જીવ કંઈક જીવ પ્રેમમાં આવી ગયો, યુ ટર્ન એ લઈ શકે. મિથ્યા દ્રષ્ટિમાં આવે અને જળમાંથી જીવ તરફ આવે, આવી જબરજસ્ત શક્તિ કેની? આ આત્માના ગુણો, આ આત્માની શક્તિ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. બીજું કહીએ, કર વિચાર તો. જ્ઞાની કહે છે કે આ આત્મતત્વ આવી અવસ્થા લોકની છે, એ અવસ્થામાંથી પણ આ જીવ નીકળે છે તો ખરો ને, અહીં સુધી પહોંચ્યો તો ખરો ને. અને આપણે આપણી યાત્રાની તો પછી વાત કરવી, કે આ તો વિતરાગ માર્ગ લઈને બેસી ગયો. હવે તો વિતરાગની સમીપ, સદગુરુની સમીપ, સત્સંગની અંદર બેઠેલો જીવ, એની યાત્રા કેટલી થઈ ગઈ, એનું મહાત્મ્ય અને ભેદાય. તો અહીંયા પહેલા વહેલા એને આવી પ્રકારની નિયતિ જે સમવાય છે, એ સમવાય. હવે એની તથા ભવ્યતા કેવી જામતી જાય છે, અને જેમ જેમ તથા ભવ્યતા જામે એમ કર્મના બંધ ઓછા થાય, પુરુષાર્થની માત્રા વધતી જાય, ભવિતવ્યતાનો પરિપાક ખૂબ થાય, અને એ ભવ્ય જીવ સ્વભાવતઃ મોક્ષને પ્રાપ્ત કરે. પાંચેય સમવાય હવે દોટ મૂકીને આગળ વધે, બધું એકબીજાને આશ્રિત થાય. પણ મૂળભૂત વાત તો એક, આ શક્તિ કોની? જીવની શક્તિ. બસ આત્માની આ શ્રદ્ધાન જ્યારે થાય, દ્રષ્ટિ એકમાંથી બીજામાં આવીએ, બીજામાંથી ત્રીજામાં આવીએ, બધું બરોબર, પણ લક્ષ પાછો આત્મા તરફ જવો જોઈએ. ઓહો, આવો ચૈતન્યમય આત્મા, આવો જ્ઞાન સ્વભાવી આત્મા, આવો જ્ઞાન સ્વભાવી મારો આત્મા છે. જેવું સિદ્ધનું જ્ઞાન છે સર્વજ્ઞપણામાં, એવું જ જ્ઞાન અત્યારે અવરાયેલું હોવા છતાં પણ છે. કુંવર છે તો રાજાનો છે, બચ્યું છે તો ગજવરનું છે. મારા સાહેબ આપ્યું હતું દાખલો, લથડિયા ખાતું ખાતું વાળે તો કોઈના બાપની પરવા કરે, એમ આત્માનું મહાત્મ્ય ભાસવું જોઈએ. ભવાભિનંદીપણું જાય એ ત્યારે જાય કે એને જીવનું મહાત્મ્ય ભાસવું જોઈએ, કે અહો હું તો અનંત સામર્થ્ય, અનંત જ્ઞાન, જ્ઞાન સ્વભાવી, ક્ષમતાનો સાગર, આનંદ મારામાં જ ઉછળે, આવો હું જીવ અનંત સુખનું ધામ, અને હું જગતના એઠવાડ જેવા વૈભવની અંદર મારી દ્રષ્ટિ હટે નહીં અને મોહદ્રષ્ટિ એની અંદર જ રહ્યા કરે. કહ્યું છે કે આ બધાનું કારણ શું? ઓગદ્રષ્ટિનું. પહેલું જ પેરેગ્રાફ વિવેચનનો, સંસારના સુખો તરુબેન ડોક્ટર વાંચો પાના નંબર 19, એમાં પહેલા પેરેગ્રાફમાં છેલ્લી 3 લીટી. હા હા વાંચો. સંસારના સુખો શું કામ કરે છે? સુખો મેળવવા ને કેના દુઃખો? સંસારના. જો ખ્યાલ આવી ગયો. અને હા બિલકુલ નથી. આ શું છે? શેને કારણે આ બધો? અને તીવ્ર છે આ મોહનું સામ્રાજ્ય. આ મોહને કારણે આ બધું છે. મોહ છોડવો પડે. અને મોહ મંદ ક્યારે થાય? બોધથી થાય. આ બોધમાં અહીં સુધી એના જ્ઞાને એને પહોંચાડ્યો. મોહ તો દ્રઢ જ કરે. મોહમાં કોઈ એવી તાકાત નથી કે એને એનાથી છોડાવે. પણ એનું જ્ઞાન છે ને એ સતત કામ કરતું હતું. જ્ઞાનનો ક્ષયોપશમ ઝીણો 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 થાય એટલે મોહદ્રષ્ટિને તોડે, મંદ કરે, અવરોધ આપે, અંતરાય કરે. ગમે એટલો મોહ હોય તો જ્ઞાન દ્રષ્ટિ અંદર કે ક્યાં તારા હશે બધા, કોઈ કાયમી કાંઈ થોડું રહેવાનું છે? જો અજ્ઞાન દ્રષ્ટિ પણ તમને કાયમી આ બધું દઈ દીધું છે તો એ અંદર કયો કઈ ઠેકાણું નહીં. મોહદ્રષ્ટિ અને જ્ઞાન દ્રષ્ટિ, મોહ છે એ બંધ કરાવનાર છે, જ્ઞાન છે એ છોડાવનાર છે. અને મોહને છોડાવી શકે, મોહને પરાસ્ત કરી શકે એવી કોઈ પરિબળ હોય તો જીવનું જ્ઞાન મળે, બોધ મળે છે. બસ આ બોધ આવે, ભલે આ મિત્રા દ્રષ્ટિ જેટલો બોધથી શરૂઆત થશે પણ જીવમાં બોધ આવવો જોઈએ. અને આ બોધ સત્પુરુષનો જ હોય, બીજા કોઈનું કદાપી ક્યારેય સંભવી શકે નહીં. આટલી તો શ્રદ્ધા પાસે કરવી કે સર્વજ્ઞ વિતરાગના બોધ વિના આ જીવનું યથાર્થ જ્ઞાન બળ જાગે નહીં. અને જ્ઞાન બળ વિના મોહબળ તૂટવાનું નથી. વિશેષ